શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 510, 525 અને 526 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન.
લાગણી તો રહેતી નથી, પણ આપસમાં સજ્જનતાનો વ્યવહાર રહેતો નથી. પછી પિતા પુત્ર હોય, ભાઈ ભાઈ હોય, ગમે તેને કદાચ અહીંયા તો સાધનો માનવાની વાત છે. બધા જીવો જીવ છે, જીવ જાતિના છે, સમાન ધર્મવાળા છે, તેથી સાધન છે. રાગ કરવાનો પ્રશ્ન છે અને દ્વેષ કરવાનો પ્રશ્ન નથી. ત્યાં તો રાગ થશે ને દ્વેષ આવ્યા ના રહેતો નથી. આપસમાં પોતાનું આત્મહિત થાય તેમ એવું જો વાતાવરણ અરસપરસમાં હોય તો એમાં કોઈ અજુક નહીં થાય એમ વાત રહેતી નથી. લાગણી ન રહે, કુટુંબ પરિવાર સાથે રહેવું અને લાગણી ન હોય એવું તો કેમ ચાલતા ચાલતું હોય છે. પણ સાધનો સાથે રહી શકે છે અને આત્માનું હિત કેમ થાય એવી ભાવના પ્રત્યેકને હોય, એ કુટુંબમાં પ્રત્યેકને હોય, તો એમાં કોઈ બીજી ગડબડ કે તકલીફ થવાનો સવાલ રહેતો નથી. અને ખોટી કલ્પનાવાળી લાગણી, સ્વાર્થી લાગણી, સાંસારિક લાગણી એ પણ મોડી પાડી શકાય છે. બરાબર સમજણનો વિષય છે. બાકી અહીંયા તો જ્ઞાની એમ કહે છે કે એ જે પ્રકારે જીવને સંસારી મોહ થાય છે, પુત્રાદિકમાં સંપત્તિમાં વગેરે, એ તો નિંદાને પાત્ર છે, એ તો નિંદાને પાત્ર છે. એ કોઈ સારા પરિણામ છે એમ છે
નહીં.
એવું તો છે, પણ મોહને વશ ત્યાં દ્વેષ છે, અનુકૂળ હોય ત્યાં મોહને વશ રાગ છે, અને પ્રતિકૂળ થાય ત્યાં મોહને વશ દ્વેષ છે. એને કલ્પના નથી છોડી, પણ એમ કહેતો હતો આ મારા છે, અને મારા છે તેથી હું એના હિતમાં રાજી છું. એ વાત કેટલી પોકળ હતી, એ મોહન રાગનું સ્થાન બદલાય છે ત્યારે સ્પષ્ટ સમજી શકાય એમ જણા છે. મોહ તો ઉભો જ છે, એ મોહ મટાડવાની વાત થાય. ભાઈ કે મૃત્યુનું સ્વરૂપ જો, મૃત્યુનું સ્વરૂપ જોતા એક વાત છે, જીવ જો જરાય વિચાર કરે એનો અર્થ શું છે કે વસ્તુના સ્વરૂપ અનુસાર એ વિચાર કરે. જગતના પદાર્થો છે, બધા જીવો ને બધા અજીવો એ જગતના પદાર્થો છે, તો સ્પષ્ટ દેખાય એવું છે કે કોઈને વિશે પુત્રપણ ભાવી આ જીવો માથું કર્યામાં મણા રાખે નથી. કોઈને વિશે પુત્રપણ માનીને અથવા કોઈને વિશે કોઈ સંબંધ રાખીને આ જીવો પોતાના પરિણામ એટલા બગાડ્યા છે, એટલી હદે બગાડ્યા છે કે એને પરિભ્રમણના કેટલા દુઃખ વેઠવા પડશે. એની ફિલ્મ ઉતારીને એને જો દેખાડવામાં આવે તો એક મિનિટ ઉભર નથી, એ પરિસ્થિતિ છે. એટલા દુઃખ ભોગવવાના એના પરિણામ કર્યા છે, પોતાના માથું કર્યામાં મના રાખવી નથી. પુત્રપણો માનીને એમ કર્યું છે, અને કોઈને વિશે પિતાપણો માનીને પણ તેમ જ કહ્યું છે. બે પ્રત્યે ફરજ બજાવે છે ને, આ મારી પિતા પ્રત્યેની ફરજ છે, આ મારી પુત્ર પ્રત્યેની ફરજ છે. તેથી આટલું 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 કરું નહીં, તે સિવાય બીજું કોઈ એમાં વિકલ્પ હોઈ શકે. એક તો એવી વાત છે, બીજી વાત એવી છે કે કોઈ જીવ હજુ સુધી તો પિતા પુત્ર થઈ શક્યા દીખા નથી. જો સ્પષ્ટ વિચાર કરે તો કોઈ જીવ પિતા છે અને કોઈ જીવ પુત્ર છે એવું વસ્તુસ્થિતિ એ તો નથી. જગતમાં પ્રત્યેક જીવ અનાદિથી છે, અને પ્રત્યેક જીવ પોતાના કર્મ અનુસાર કર્મજનિત અવસ્થાએ જન્મ મરણ આદિ કરે છે, અને એના સંયોગી યોગ્યા કરે છે. એમાં ખરેખર કોઈ પિતા છે અને ખરેખર ખરેખર કોઈ પુત્ર છે એમ છે. નાટકમાં પાછલી એક પિતા પુત્રના એ બધા ખરેખર પિતા પુત્ર થઈ જાય છે, એ સમજે છે કે આ દેખાડવાની વાત છે. જગતનો વ્યવહાર એ તો એક વ્યવહાર ચલાવવા પૂરતી વાત છે, ખરેખર વસ્તુનું સ્વરૂપ એમ છે. એ સ્પષ્ટ વિચાર સ્પષ્ટ દેખાયું છે, જરાય વિચાર કરે તો એટલે થોડો પણ વિચાર કરે તો એમ છે. બે વાત એને સમજાવેલી છે કે એક તો ખરેખર કોઈ જીવ આપસમાં પિતા પુત્ર વગેરે સંબંધ વાળા હોતા નથી, તેમ છતાં ખરેખર એવું માની લેતું નહીં, ખરેખર એવું માની લે જીવ જે પરિણામ કરે છે અને જે કર્મ બાંધે છે એને લઈને એ જે દુઃખની ખીણમાં જાય છે, પડે છે દોડીને, ધીરે ધીરે નું પણ દોડીને, એમાં એને પોતાનું અહિત કરવાનું કાચું રાખ્યું નથી, મણા રાખ્યું નથી, એટલે કોઈ ખામી રાખી નથી, પાકે પાકું પોતાનું અહિત કરે છે એમ કહે પૂરેપૂરું. કોઈ કહેતા આવે છે કે આનો આ પુત્ર અથવા આનો આ પિતા, કોઈ કોઈ એમ કહેતા આવે છે કે આ આનો પુત્ર છે અને આ આનો પિતા છે, બોલે છે આપસ આપસમાં, એવું બોલાય છે, એવું કહેવાય છે, એવું મનાય છે. પણ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તે સ્પષ્ટ લાગે છે. એ ખરેખર માનવામાં આવે છે ને લૌકિકમાં. પણ જો વિચાર કરવામાં આવે તો કોઈ જીવ કોઈનો પિતા પુત્ર બની શકે એવું કોઈ કાળે બની શકે નથી, કેમ કે નવો જીવ ઉત્પન્ન કરી શકાતો નથી. કોઈ જીવ નવો ઉત્પન્ન કરી શકાય છે એવું નથી. કોઈ જીવ નાનો છે ને કોઈ જીવ મોટો છે એવું નથી. પિતાનો જીવ મોટો છે અને પુત્રનો જીવ નાનો છે એમ ખરેખર નથી. અનાદિથી કે વર્તમાન સુધી બધા જીવો હયાતી ધરાવીને અત્યાર સુધી તો ટકી રહ્યા છે અને વર્તમાનમાં અનંતકાળ પર્યંત ટકશે, એમાં કોઈને નાના મોટાનો સવાલ છે. કેવી પણ ભૂલ ભૂલાવણી છે એમ કહેતા ગુરુ દેવકીય છે. પચાસ છોકરા ઉભા હોય એમાં આ મારો દેખાય બધા એક સાથે, એમાં આ મારો અનંત દેખાય છે. આ ઉદયને પરિણામ અનુસરે છે એમ બલિયારી છે. ઉદયને કઈ રીતે પરિણામ અનુસરે છે વિચાર કરવો નથી પડતો, કે આને હું મારો ગણું કે ન ગણું એ વિકલ્પ નથી કરવો પડતો. જોતા હોય એને એક મારા પણ દેખાય છે અને બીજા જોતા હોય એને કોઈ મારા પણ દેખાતા નથી. પોતાનું મકાન હોય ગલીને નાખે છે રસ્તા નાખે છે એ તારે 150 મકાન એક લાઈનમાં દેખાય, પણ આ મારું એના જે કર્મને ઉડીને વસ્ત છે ને પોતાના પરિણામ કર્મને ઉડીને વસ્ત છે પેલા નિમિત્ત છે એમાં નવ કર્મ બધા. એવી કોઈ કુદરતી પરિસ્થિતિ છે કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન હોવા છતાં જીવને શંકા પડતી નથી કે આ મારું હશે કે કેમ, આ મારું હશે કે કેમ એ શંકા પડતી નથી. મિત્ર વિયોગ થાય છે, સંયોગ છૂટી જવાના અનેક પ્રસંગો બીજાના અને પોતાના અનુભવ ગોચર પ્રત્યક્ષ થાય છે તો પણ એને ક્યાં શંકા પડતી નથી. સૌ કહેતા આવે છે, કહેતા આવે છે નો અર્થ સૌ માનતા આવ્યા છે અત્યાર સુધી, માનીને કહે છે ને કે આનો આ પુત્ર છે અને આનો આ પિતા છે. પણ વિચારતા વસ્તુનું સ્વરૂપ વિચારતા આ વાત કોઈ પણ કાળે ન બની શકે તેવી સ્પષ્ટ લાગે છે. ખરેખર કોઈને વિશે કોઈનો જે સંબંધ છે એ ફક્ત કહેવા માત્ર વ્યવહાર છે, વસ્તુ તારે નથી એમ જાણવું જોઈએ. આંશિક રાખી કાઢી અનુત્પન્ન એવો આ જીવ તેને પુત્રપણે ગણવો કે ગણાવવાનું ઠીક રહેવું એ સૌ જીવની મૂળતા છે. સુખનું દાન પણ છે એમ કે છે આ જ્ઞાની બાબતમાં છે. ભાઈ તમે જ્યાં ખરેખર ખરેખર સાચું માની રહ્યો છે આ તો મારો દીકરો જ છે એમાં કઈ શંકાનું સ્થાન હોય શકે કહેતો કે એ જીવની મૂંઢતા છે. જે જીવો એમ માને છે તે તમામ જીવોની એ મૂંઢતા છે. અનુત્પન્ન એવા જીવ એવો આ જીવ તેને પુત્રપણે ગણવો, નવઉત્પન્ન થતા એવા જીવને પુત્ર પણ એ ગણવો એમ ગણે છે ને તમારા ઘરમાં એની ઉત્પત્તિ છે. ભાઈ પદાર્થ અનુત્પન્ન છે એ તો પર્યાયાંતર વસ્તુ થઈ છે, વસ્તુ નવી નથી કોઈ પણ પર્યાયાંતર થયેલી એ ગણાવવાનું ચિત્ર એ સૌ જીવની મૂંઢતા છે. અને તે મૂંઢતા કોઈ પણ પ્રકારે સત્સંગની ઈચ્છા વાળા જીવને ગમતી નથી. આવી વાત છે, ચોખ્ખો માર્ગદર્શન છે. ભાઈ, તું ગૃહસ્થ પણ તારો ઉદય છે. હવે તને આત્મજ્ઞાન કરવાનું કોઈ ભાવના હોય તો આ વાત તારે તારા ઉદયમાં વિચારવા જેવી છે. ઉદયમાં વિચારવા જેવી છે એટલા માટે કહીએ કે અહીંયા તો એ વાત વિચારે પુસ્તક હાથમાં લઈને, પણ ઘરે સામે દેખાય ત્યારે એને શું વિચાર આવે છે એ વિચારવા જેવું છે. એ ઉદયમાં વિચારવા જેવું છે. આમ તો બરાબર છે, શાંતિથી પણ વિચાર કરે કે ભાઈ શું આ તો બરાબર આમ જ એમ સામે દેખાય ત્યારે વિચારવા જેવી વાત છે કે આમાં જીવનું મૂંઢપણો શું ને ભ્રમણા શું અને સત્ય શું એ જ વિચારવા જેવી છે. શું કહે છે કે જીવને ઉદયમાં પુત્રાદિ સંપત્તિમાં પોતાનું મનોમોહ થાય છે એ મૂંઢતા જો સત્સંગની તને ઈચ્છા હોય, ખરેખર સમાગમની ભાવના હોય અથવા તે દ્વારા આત્મહિતની ભાવના હોય તો આ વાત તને યોગ્ય નથી, ઘટતી નથી એટલે તને યોગ્ય નથી. આમ કહે એ રીતે પોતાના રોજિંદા ઉદયને કઈ રીતે અવલોકનમાં લેવો, ત્યાં શું જાગૃતિ આવી, કેવા પરિણામ થઈ રહ્યા છે અને કેવા થવા ઘટે છે એવા સ્પષ્ટીકરણ છે. અને આવું થાય એના ઉદયમાં એને આ રીતે વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર ભિન્નપણું ભાસે અને ખોટી કલ્પના ન થાય. એ તો જ્ઞાનીઓ કલ્પના કરશે, એ તો સાચું જ માને છે કે આ જ મારા દીકરા, આ મારી દીકરી, આ મારો ફલાણો, આ મારો ફલાણો, સાચું જ માની જશે છે ને. એ કલ્પના છે એમ દેખાય, વસ્તુના સ્વરૂપ અનુસાર વિચારતા અથવા જ્ઞાનીના વચન અનુસાર વિચારતા ત્યારે એને આત્મજ્ઞાન દુર્લભ નથી એમ કહેતા. એ જીવને પછી આત્મજ્ઞાન દુર્લભ નથી. જો આમ થાય તો સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી એમ કહે છે. એવું નથી કે એ તો મહાપુરુષના કામ છે, આપણે સાધારણ ન કરી શકીએ. એ મહાપુરુષના યોગે આ જે સમજાવવામાં આવે છે એનું ભિન્નાત્માનું પરથી ભિન્નાત્માનું અંતરંગમાં એક પણ સ્પષ્ટ દેખાડવામાં આવે છે. એવા સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી, એ સરળ અને સુગમ થઈ જાય છે. સત્પુરુષનો યોગ એને થયો કહેવાય કે જ્યાં આત્મજ્ઞાનની સુગમતા થાય. દુર્લભનું જે આત્મજ્ઞાન એ સુલભ થાય એને સત્પુરુષનો યોગ થયો એમ કહી શકાય, નહીં તો ખરેખર યોગ થયો નથી. તથાપી સત્પુરુષને વિશે, તેના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ ઉદયજીવમાં ઉદય આવવા યોગ્ય નથી. આ એનું એક લક્ષણ બાંધ્યું છે કે એને ખરેખર આત્માના હિતનો વિચાર, આત્મવિચાર એટલે આત્માના સ્વરૂપનો વિચાર, ઉદય આવવા યોગ્ય ક્યાં નથી, ક્યાં સુધી નથી કે જ્યાં સુધી એને સત્પુરુષને વિશે પ્રીતિ ભક્તિ નથી, તેના વચનને વિશે પ્રીતિ ભક્તિ નથી. તે વચન હવે એ બંનેનો અર્થ કર્યો છે ત્રીજામાં. તો સત્પુરુષને વિશે પ્રીતિ ભક્તિ એટલે શું, તેના વચનને વિશે પ્રીતિ ભક્તિ એટલે શું, કે તે વચનના આશયને વિશે, તે વચનનો આશય આત્માનું અનંત હિત થાય છે, અનંત સંસારનો નાશ કરે એવા નિર્ભૂત વચનો છે એવી એની કિંમત એને સમજાય છે, ત્યારે એને એની ભક્તિ મહિમા બહુમાન પ્રીતિ આવ્યા વિના રહેતી નથી. અને એવી હદ કેટલી હદ સુધી ન આવે ત્યાં સુધી જીવને આત્માનો વિચાર ઉદયમાં આવવાને યોગ્ય નથી. એટલે કે આત્માનો વિચાર કરતો હોય તો પણ ખરેખર આત્માનો વિચાર કરતો નથી. એક વખત આપણા મુખ ભાઈ સ્પષ્ટ થયો હતો આ મુદ્દા હતો. ત્યાં શ્રીમદજી આ પુસ્તક નીકળ્યા પછી સ્પષ્ટ થયો હતો. શ્રીમદજી એમ લખે છે કે સત્પુરુષ પ્રતિ ભક્તિ, સત્પુરુષ પ્રતિ બહુમાન. તો આપણા કયા મુખને ગુરુદેવ પ્રત્યે ભક્તિનું બહુમાન નહીં હોય? એમ નથી, એમના વચનને આશયને સમજીને વાત છે કે આમાં મારા આત્માનું હિત થાય એવું કઈ રીતે બની રહ્યું છે એને અનુભવમાં આવે અને એને જે મહિમા આવે એ પ્રકાર જુદો છે. અને આ બધું ડોલે ડોલ કરે હાર વાર ગરબો ગાય છે ને બેનો, બીજું કાંઈ બોલતા ન આવડે તો પાછો લોલ બોલે એને લોલે લોલ કહેવાય છે. કાંઈ આટલી જીતું યાદ ન રહે કે સમજાતું ન હોય એમ બધા જે કરે છે એમ આપણે કરો. માટે ત્યાં ભક્તિ છે ને પ્રીતિ છે ને મહિમા છે એમ છે. આમ વાત છે કે તેમના વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ થાય ને એ કેટલી ચિંતી ચીજ છે. આત્માનું હિત કેવી રીતે પ્રત્યક્ષ થાય એવો વિષય છે. એ જયારે એને અનુભવ થાય એટલે નિમિત્તનિમિત્તિક સંબંધ ખરેખર થાય. એ નિમિત્તનિમિત્તિક સંબંધ વિચારો એવો છે અહીંયા. એટલે આપણે આ બધું સાંભળીએ અને સાંભળીએ સારું લાગે કેમ કે વાતો બધી ઊંચી ઊંચી છે. એવા જે આપણા પરિણામ છે એમાં એ સાંભળવાના વચનો નિમિત્ત તો ખરા ને જ્ઞાની એમાં નિમિત્તપણું કેમ ગણું? અને તેથી વારંવાર આપણે જ્ઞાનીઓના વચન સાંભળવા ગણી જોઈએ, વાત સાંભળવા જોઈએ. આમ આવે ને સીધો ઉપર તબકે આવો વિચાર આવે આ થોડું અંદરનો વિષય વિચારવા જેવો છે. પણ નિમિત્ત નિમિત્તપણું ક્યારે લાગુ પડે છે કે એ વચન માત્ર સારા લાગે એટલું જ પર્યાપ્ત નથી, એટલું જ પર્યાપ્ત નથી. પણ એ વચન આત્માને વિકૃત કઈ રીતે થાય છે એમ જ્યારે એ લાગુ પાડે અને એ લાગુ પાડે ત્યારે એ વચન અનુસાર એના પરિણામમાં અસર આવવાની શરૂ થાય ત્યારે એને નિમિત્તપણું લાગુ પડે છે, નહીં તો નિમિત્તપણું લાગુ પડતું નથી. થોડું હમણાં વિચાર સાંભળીએ એટલે નિમિત્ત નિમિત્તિક પણ છે અને સારું લાગે છે માટે તો રોજ સાંભળીએ છીએ એમ નથી. એમાં તો શું થાય છે કે નિમિત્તનું નિમિત્તનું રહેતું નથી, સુક્ષ્મતાથી વિચારે તો જે પરાશ્રય બુદ્ધિ ઉત્પન્ન થાય છે, આ વારંવાર સાંભળું, આ વારંવાર સાંભળું, આ સાંભળ્યું તેથી મને લાભ થશે, અહીંથી મને લાભ થશે, આ મને લાભનું કારણ છે, એમાં તો નિમિત્તનું નિમિત્ત પણ ઉડી જાય છે, નિમિત્ત પણ ઉગ્રતું છે, એને તો ઉપાદાન બનાવે છે, પોતાના ઉપાદાનને ભૂલે છે અને નિમિત્તને ઉપાદાન બનાવે છે, એમ થાય છે, કેમ કે એની એકાંત પરાશ્રી બુદ્ધિ થાય છે. પણ એ જે વચનો આવે છે એના આશ્રયને પોતાના આત્મામાં મૂંઝવીને પોતાના ઉપાદાનને જાગૃત કરે એમના પુરુષાર્થથી ત્યારે એને નિમિત્તનું લાગવું પડે છે. એની અંદર જુદી વાત છે, ઉપર ઉપરથી માની લઈએ કે નિમિત્ત સંબંધ છે અને માટે આપણે સાંભળીએ છીએ, એમ તો નિયત નિમિત્ત પણ હું ખરેખર રહેતો નથી. સત્પુરુષને વિશે પ્રીતિ ભક્તિ, તેમના વચનને વિશે પ્રીતિ ભક્તિ, ત્યાં સુધી તો ખબર નથી પડે એવું, કેમ કે વચન ઉપર ઉપરથી સારા લાગે અને પછી વચન કહેનારા પ્રત્યે પણ ઠીકપણું લાગે એમ નહીં, તે વચનના આશયને વિશે એનો આશય આત્મહિતમાં કઈ રીતે લાગુ પડે છે એ લાગુ પડે ત્યારે સમજાયું છે, ત્યાં સુધી એ વિષયમાં નજર પહોંચે એ લાગુ પાડવાનો પ્રયત્નવાન થાય અને લાગુ પાડે એ બે તબક્કામાં એ વિષય સમજાયો છે કે સત્પુરુષ એટલે કોણ છે, એનું નિમિત્તનું એટલે શું છે, અને એના પ્રત્યે બહુમાન એટલે એનો પ્રકાર શું છે ખરેખર, એ વાત ત્યારે સમજાય છે, ત્યાં સુધી એ વાત ખરેખર સમજાય હું નથી. ઉપર ઉપરથી ભલે ગમે કરે મહિમા કરે, અને ત્યાં સુધી આત્મવિચાર પણ જીવનમાં ઉદય આવવા યોગ્ય નથી, અને એ જીવને આત્મવિચાર ત્યારે હૃદયમાં આવ્યો છે એમ કહી શકાશ જ્યારે એણે ખરેખર સત્પુરુષના આશયને પોતાના આત્મામાં પકડ્યો, ત્યારે એને આત્માનો વિચાર આવ્યો છે એમ કહી શકાય. ત્યાં સુધી એ જીવને આત્માનો વિચાર છે એમ જ્ઞાનનો સંમત કરતા નથી, અને પછી એને આત્મજ્ઞાન દુર્લભ રહે છે એવો પ્રશ્ન રહેતો નથી. અને સત્પુરુષનો જીવને યોગ થયો છે એનું ખરેખર તે જીવને ભાષ્યું છે એમ પણ કહેવાનું કઠણ છે, એ જરા હળવી ભાષા કરી છે. ખરેખર તો તે જીવને સત્પુરુષનો યોગ થયો નથી એમ કહે છે, એને સત્સમાગમ થયો નથી ને એનો યોગ થયો નથી એ વાત લીધી છે. જ્યાં સુધી સત્પુરુષના વચનના આશયને વિશે તેટલી ભક્તિ થાય નહીં એ રીતે ઓળખાણપૂર્વકની અપૂર્વતા ભાષે નહીં ત્યાં સુધી તે જીવને સત્પુરુષનો યોગ થયો છે એમ પણ કહેવું કઠણ છે, અને એવું ખરેખર તે જીવને ભાષું પણ હતું નથી, એનો યોગ થયો નથી અને એને ખરેખર એમ ભાષ્યું નથી કે આ સત્પુરુષ છે, કેમ કે એનું ભૂત થવાનું એના ઉપાદાનમાંથી જેના વચનના યોગે ભૂત થવાનો પ્રયત્ન ઉપડે એનો યોગ થયો છે એમ લાગવું પડે, બીજાને યોગ થયો છે એમ લાગુ પડવાનું પ્રયત્ન કહી શકાય નહીં. એ પણ બહુ મુદ્દાની વાત કરી છે. જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય થશે જેમ બને તેમ પરભાવના પરિશુદ્ધ કાર્યથી દૂર રહેવું અથવા નિવૃત્ત થવું. શું કહે છે? વિચારવાન જીવ એટલે શું? બાકી બધાને અવિચારી ગણવા જોઈએ. એમ છે, પોતાના હિતનો વિચાર ન હોય જોઈએ, એ તો પોતાનો અહિત કરશે, અવિચારી પણ અહિત કરે છે. આ તો જેનું ધ્યેય બદલાવ્યું છે, એક જ કામ છે અને બીજું કામ હવે જેને રહ્યું નથી માથે. જેથી વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે, એનું જરૂરી કાર્ય છે, કરવાયું છે. તે જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહે. જેમાં પરભાવ વિશેષ થાય એવી પ્રવૃત્તિથી એને નિવૃત્ત થવું, એને એનાથી દૂર રહેવું, નિકાલતા કરવું પડે તેવું હોય એ રીતે કરવું, ભારે દૂર રહેવું, શરીરથી દ્રવથી દૂર ન થવાતું હોય તો ભાવે તો એને દૂર રહેવું. એ પરિસ્થિતિ કાર્યથી દૂર હોય તો પ્રવૃત્તિને જ લીધી છે. આપણે પ્રવૃત્તિ છે એ નિમિત્ત પરમાણુ પરિચય વધવાનો. ઘણું કરીને વિચારવાન જીવને તો એક બુદ્ધિ રહે છે, જેને છૂટવું છે અથવા જેને પોતાના હિતનો વિચાર છે અથવા એ જીવ છે તેને તો એવી જ બુદ્ધિ હોય છે, એ જ એનો અભિપ્રાય હોય છે કે કેમ હું પ્રભાવથી નિવૃત્ત થા. અને પ્રભાવથી નિવૃત્ત થવા અર્થે હું પ્રવૃત્તિથી પણ કેમ નિવૃત્ત થા. માત્ર પ્રવૃત્તિથી નિવૃત્ત થાય એમ નહીં, સ્વરભાવથી નિવૃત્ત થવા અર્થે એની પ્રવૃત્તિથી, સ્વરભાવ સંબંધિત પ્રવૃત્તિથી પણ એ નિવૃત્ત થવા ચાહે છે, એ એનો અભિપ્રાય છે. તથાપિ કોઈ પ્રારંભવશાત સ્વરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિમપદ બુદ્ધિમાં સ્થિર વિકટ છે. મૂળમાં એમ જ છે, નિષ્પદ બુદ્ધિ સાથે નિષ્પદ બુદ્ધિમાં છે કે નીર પદમાં નીર પદ સ્વરૂપ એવી બુદ્ધિ એમ ગણી નિત્ય નિવૃત બુદ્ધિની વિશેષ ભાવના કરી મોટા પુરુષે કહ્યું છે, મહાપુરુષોને આ શિખામણ છે કે કોઈ પ્રારબ્ધ વસાત કોઈ પૂર્વ પ્રારબ્ધના યોગે સ્વભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય એટલે કે સ્વભાવનો પરિચય થાય એવી પ્રવૃત્તિ સવિશેષ કરવી પડતી હોય, ત્યાં તો એ પ્રવૃત્તિ કરવી, પ્રભાવનો પરિચય રાખવો અને નિષ્પદમાં બુદ્ધિ રાખવી એ જરા નીચે જ્યાં સુધી જીવની શક્તિ કેળવાની નથી ત્યાં સુધી એ વિકટ પરિસ્થિતિ છે, અભિષિત છે, એ સહેલાઈથી બની શકે એમ નથી. એમ ગણીને મનુષ્ય જીવની શક્તિને માપ કાઢીને એની અશક્તિનો ખ્યાલ રાખીને એવી ગણતરી છે. એમ ગણી એટલે એવી ગણતરી છે નિત્ય નિવૃત બુદ્ધિની વિશેષ ભાવના કરવી એવી મોટા પુરુષે સખામણ આપી કે ભાઈ બને ત્યાં સુધી બાહ્ય કાર્યથી નિવૃત્ત થઈ અને વસ્તુના સ્વરૂપ સંબંધી, આત્માના સ્વભાવ સંબંધી, એના અસ્તિત્વ સંબંધી અને તારા એટલે તારા સંબંધી, આત્મા એટલે કોઈ બીજું ચીજ નથી પણ એટલે પોતા સંબંધી હું તારું યુગ કેમ થાય અને તારું સ્વરૂપ કેમ સમજાય એમાં તું સમય ભાગલ પાડજો. આમાં પ્રવૃત્તિમાં તારો સમય ચાલ્યો જાય છે એમાંથી સમય કાઢી કાઢજો અને એના માટે અમે તેને નિવૃત્તિની શિખામણ આપીએ. શ્રીમદજીના વચનોમાં બાહ્ય નિવૃત્તિ વિશેની યથાર્થતાનો ઘણા સારા વિચારો છે. બાહ્ય નિવૃત્તિ લેવા યોગી છે, બાહ્ય નિવૃત્તિ હોવા યોગી છે અને હોય તો એ યથાર્થ પણ કેમ હોય એટલે તો બાહ્ય નિવૃત્તિ પણ ઘણા લે છે પણ બધા ત્યાં પોતાનું હિત કરતા નથી. નિવૃત્તિ લેવા છતાં હિત કરતા નથી, એની પાછળ એક જ કારણ રહેશે કે એમાં યથાર્થતા આવતી જે હેતુ સ્વયંપણે જળવાઈ રહેવો જોઈએ અને પોતાનું પ્રયોજન મુખ રહેવું જોઈએ એ દ્રષ્ટિકોણ ક્યારેય ન છૂટવો જોઈએ તે પ્રકારના જીવ આવતો નથી. તેથી બાહ્ય નિવૃત્તિ લેવા છતાં એને ખરેખર નહીં લેવા જેમ થાય એની પ્રવૃત્તિમાં પીડા છે એને તો પ્રવૃત્તિનો ઉપદેશ કાંઈ આપવાનો પ્રશ્ન જ રહેતો નથી. જ્ઞાનનો કોઈ પ્રવૃત્તિનો ઉપદેશ આપે ત્યાં તો કોઈ જગ્યા છે નહીં. પણ આત્માના હિતને અર્થે બાહ્ય નિવૃત્તિ આવશ્યક છે. ખરેખર તો નિવૃત્તિ વાળાનો જ આ વેપાર છે, આ પ્રવૃત્તિ વાળાનો તો વેપાર જ નથી એમ છે. ખરેખર તેમ છતાં કોઈ પ્રારંભ વખત પ્રવૃત્તિ ન છૂટે એવું હોય અને કરવી પડતી હોય તો પણ એને પરિસ્થિતિ થોડી વિકટ સમજીને ચાલવું જોઈએ એમ વાત છે. સાવધાનીથી ચાલવું પડે. કોઈ પગપાળા મુસાફરી હોય અને રસ્તો વિકટ આવે, વિકટ રસ્તો આવે તો ત્યાં જરા સાવધાનીથી ચાલવું પડે છે. અત્યાર સુધી તો રસ્તો ઠીક હતો પણ હવે જરા માર્ગ વિકટ છે અને આટલો માર્ગ તો પસાર કર્યા વિના આગળ જવાયું નથી તો બરાબર પુરુષાર્થ કરીને જોર દઈને રસ્તો પાર કરી જવા જેવો, કાપી લેવા જેવો થાય એમ. પ્રવૃત્તિના કાળમાં આત્મહિત કરવું એ જરા વિકટ ચીજ છે એમ સમજીને જરા વિશેષ આત્મામાં જાગૃતિ લાવીને એને પ્રયત્ન કરવો જોઈએ. અને નિવૃત્તિની ભાવના તો એને અવશ્ય હોવી જોઈએ, હોય જ ન હોય તો એ પ્રશ્ન રહેતો નથી કે એને પ્રવૃત્તિમાં જાગૃતિ હોય. પણ નિવૃત્તિની ભાવના હોવા છતાં નિવૃત્તિ ન આવી શકે એમ હોય તો પરિસ્થિતિને વિકટ જાણીને એને વિશેષ નિવૃત્તિની ભાવના, નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી. એ ભાવના કરવી એનો અર્થ એ હોય છે કે જે વિચારણા જીવ હોય છે એને તો નિત્ય નિવૃત્તિની પ્રવૃત્તિના કાળમાં વિશેષ ભાવના આવે છે. શ્રીમદજીની પોતાની પરિસ્થિતિ જોઈએ તો એક જગ્યાએ તો એમ લખ્યું છે કે પ્રવૃત્તિનો પથરાક છે. જેમ કોઈ પથરાક લાગે બે માળ ત્રણ માળથી પડી જાય સુંદર વિશ્વ પરિસ્થિતિ પછી ભલે હાડકું ભાંગ્યું ન હોય કે બીજી કોઈ મોટી નુકસાની થઈ ન હોય શરીરની પણ પથડાકનો માર છે એ ઘણા દિવસ સુધી એને દુખાવો રહ્યો છે. હું શું છું કે કાંઈ શું નથી પણ પથડાકનો માર છે એનો દુખાવો ચાલુ રહ્યો છે. એને 12 મહિનામાં 2-3 મહિના નિવૃત્તિ કાઢી લીધા હતા. આ બધું ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં લગભગ આવતા હતા, નડિયાદ જિલ્લામાં, ખેડા જિલ્લામાં. પ્રવૃત્તિના પછડાટની હજી કળવળી નથી. મંદિરમાં હતાશ દુશ્મનો પ્રવૃત્તિ કરી હોય, ત્રાસ થઈ ગયો અને અંદરથી કંટાળી ગયા હોય, કેમ સમજાય બીજા ને? એ એનું હૃદય જાણતું હોય કે અંદર શું થાય છે. પ્રવૃત્તિમાં આવ્યા પછી હજી જાણે પેલી પ્રવૃત્તિનો થાપ ઉતર્યો નથી, એ રીતે થોડી વાત નથી. કે નિત્ય નિવૃત્ત બુદ્ધિની વિશેષ ભાવના કરવી, એ અંદર કેટલી એની ઝંખના હોય છે નિવૃત્તિ સંબંધી, એ જેને આત્મવિચાર બીજો હોય છે, એવા વિચારવાન જીવને એ સહજ પરિણામમાં સહજ પરિણતિ વિષય થઈ જાય છે. કર્મ કરી જાય અહીંયા થયો, અહીંયા એમ કે છે કે કર્મનો અભાવ કરી જાય, કર્મ કરી જાય નહીં પણ કર્મનો અભાવ કરી જાય, ગીતામાં આવે છે. કર્મ કર્યા કર, કર્મનિર્વાધિકાર છે, મા ફલે છું કદાચ ન, એવું વિચાર એ બધું બહુ મોઢે કરેલું. તો એમ તો શું કોઈ ફળની આશા રાખીને કર, તારું કર્મ ફરજ એવું બજાવ્યા કરે, પણ એ રીતે સંભવિત નથી. જેનું કર્મ કરવાનો અભિપ્રાય છે એના ફળમાં હરખોને થયા વિના રહી શકે નહીં અને રોકી શકાય નહીં. એ કર્મની સંબંધીને વિજ્ઞાન છે, એ વસ્તુનું સ્વરૂપ છે, પરિસ્થિતિ છે, એ સિદ્ધાંત છે, એવી જ વસ્તુનું સ્વરૂપ છે. એ તો આત્મા અકર્તા સ્વરૂપ છે, અકર્મ સ્વરૂપ છે, એ અકર્મ સ્વરૂપ આત્મામાં લીન છે, ત્યારે જ કર્મથી છૂટી શકાય છે. બીજી કોઈ રીતે કર્મથી છૂટી શકાય એવું થયા. અંતકાળમાં અવ્યાબાદ સ્થિતિ થવાની અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવો પર તરીકેથી નિવર્તણી જ થતો છે. અલ્પકાળમાં અવ્યાબાદ સ્થિતિ થવાને અર્થે, અલ્પકાળમાં મોક્ષ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરીને જીવ પર પરિચયથી નિવર્તવું ઘટે છે. પરથી છૂટવું છે અને પર પરિચય રાખવો છે કે કેળવો છે, બે વાત એક સાથે મેળ ખાઈ હું નથી, મુક્ત થવું છે ને. તો અત્યંત પુરુષાર્થ કરીને એટલે આત્માનું બળ ફેરવીને પર પરિચયથી નિવર્તન જ થતા છે. હવે હવે નિવૃત્ત થવાના કારણો ઉપર ભાર દેવા કરતા જે પ્રકારે પરાયે નિવૃત્ત થાય તે વિચાર કર્તવ્ય છે. આ એક બહુ અનુભવની વાત એમની હતી છે કે સામાન્ય રીતે નિવૃત્તિનો ઓછા વત્તા અંશે જે જેવો વિચાર કરે છે એમાં થોડી ભૂલ કરે છે. કઈ રીતે ભૂલ કરે છે? કે હવે હવે નિવૃત્ત થશું એનું વજન ક્યાં રહે છે? ભાર તો વજન કે હવે હવે નિવૃત્ત થશું, પહેલાં આપણે ઓછું કરીએ તો કે આપણે ઓછું કરીએ એમ એમ કરતાં કરતાં ધીમે ધીમે નિવૃત્ત થઈ જવા છે. એવું જે એના પરિણામમાં અથવા અભિપ્રાયમાં વજન હોય છે તે કરતા જે પ્રકારે પરાય નિવૃત્ત થાય તે વિચાર કર્તવ્ય, શીઘ્ર નિવૃત્ત થવા એ કર્તવ્ય છે. એમાં જરા વિશેષ પુરુષાર્થ લાવીને હવે હવે છોડતા છોડવા કરતા એક જાતને છોડવું એમ કહેતા એ કરતા હતા. અને એમ કરતા એની ઉતાવળ કરતા શીઘ્રપણો કરતા અસાતા આદિ આપત્તિઓ વેડવા પડતા હોય તો તેને વેડીને પણ ઉતાવળ કરી દે છે અને પછી પ્રતિકૂળતાઓ આવે અને અનુકૂળતાઓ બધી અમારી ચાલી જાય અને તકલીફ વેઠવી પડે એના કરતા ધીમે ધીમે બધું હરખું ગોઠવાઈ જાય પછી વ્રત પ્રતિકૂળતાઓ આપત્તિ યોગ નો છે. પ્રતિકૂળતાઓ વેચવી પડે તો તેને વેડીને પણ કર પરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. આ સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં તો સૈદ્ધાંતિક ઉપદેશ એવો છે કે ગમે તે ભોગે પણ તું એક વાર નિવૃત્ત થઈને તારા આત્માનો હિત કર. એક જ વાત છે સિદ્ધાંતિક વિષય કેવી છે એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય. એ વાત ભૂલી જવા જેવી નથી. એ વાતને ગૌણ કરવા જેવી નથી. આમ છે નિવૃત્તિ ઉપર 525 માં બોલનાર બહુ સારા વિચારો છે. મનુષ્યજીને માર્ગદર્શન મળી વસ્તુ છે. સામાન્ય રીતે નિવૃત્તિનો વિચાર જીવ પાછલી ઉંમરમાં કરે છે. પહેલા તો એને વિચાર આવતો આવે તો એમ આવે કે હજી તો આપણી ઉંમર નાની શરીર ને આત્માને કેટલી ઉંમર હતી. શરીરને પોતાનું પોતાનું નાનું છે ને એટલે હજી થોડો ટાઈમ જવા દેવો જોઈએ. કારણ કે દર્શનમાં જોઈ રાખી કોઈ પણ સમય અને પ્રમાદમાં પસાર કરવા જુઓ. એ સમય માટે પણ પ્રમાદમાં પસાર કરવા જુઓ. જ્યારે એને આત્મહિત સીધું છે તો એનું લક્ષણ એ છે એને ગમે તે સમયે સુધી ત્યારે એમ લાગવું જોઈએ કે આ તો ઘણું મોડું થઈ ગયું. મોડું થઈ ગયું એમ લાગવું જોઈએ. એના બદલે હજુ તો વાર થઈને આગળ ઉપર કરશે. એને ખરેખર પોતાનું હિત થઈ ગયું એવી વાત છે. 526 પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. હંકના એટલે ગોપો પોતાના પુત્તા હંકના હંકના કરે છે. જો હંકના બુદ્ધિઓ પ્રવર્તે તો કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. ભલે ગમે તેટલી બાહ્ય પ્રવૃત્તિ ગુરુ શાસ્ત્રને અનુકૂળ કરતો દેખાતો હોય તો પણ મંચનો નોટ કરે છે. મંચના બુદ્ધિ એટલે મંચના એટલે ક્ષેત્ર મંચના એટલે ક્ષેત્ર પોતે પોતાના ક્ષેત્ર છે. આત્મમંચના નથી બધા સત્પુરુષની મંચના મંચના એટલે ક્ષેત્ર ખબર ન પડે એ રીતે કોઈ કાર્ય કરું એને હિંદના બુદ્ધિ એ કાર્ય કરે છે. એને હિંદના બુદ્ધિ એટલે સત્સંગ સદગુ આદિને વિશે ખરાબ આત્મભાવે માત્મ બુદ્ધિ ઘટે તે માત્મ બુદ્ધિ નહીં અને પોતાના આત્માને અજ્ઞાનપણું જ વર્ત્યા કરું છે. માટે તેની અલ્પજ્ઞતા લઘુતા વિચારી અમાત્મ બુદ્ધિ નહીં. તે સત્સંગ સદગુરુ આદિને વિશે આરાધના નહીં એ પણ હંતના બુદ્ધિ છે. સત્સંગ સદગુરુ આદિ વિશે ખરા આત્મભાવે, ખરા આત્મભાવનો અર્થ કે એકાંત પોતાનું હિત કરવું છે અને એક આત્માર્થ સિવાય બીજો લક્ષ ન હોવો તેને ખરો આત્મભાવ કહેવામાં આવે છે. આત્માર્થ જરા પણ ગૌણ થાય કે વિસ્મૃત થાય તો ત્યાં એને આત્મભાવ રહેતો નથી. અને આત્મભાવ રહેતો નથી ત્યાં એને હંકના બુદ્ધિ પણ થઈ જાય. એટલે પોતે પોતાથી છતરાય છે. ત્યાં શું થાય છે કે પોતે બાહ્ય પ્રવૃત્તિ તો વૃક્ષ ખાવાનું જાણે છે એવી રીતે દેખાવા આવે છે અને અંદરમાં એને એ સંબંધીનો ખરો આત્મભાવ આત્મા થતો. હા તો કિંમતજીએ અંદરના પરિણામના બધા પડખા પકડ્યા છે. અંદરના પરિણામ કેવા કેવા હોવા જોઈએ ને કેવા કેવા થાય છે તેનાથી હિત થાય છે ને તેનાથી અહિત થાય છે. હિત ખાવાનું એને ભ્રમ રહે છે અને છતાં એ છુતરાઈ જાય છે. એને લાગે છે કે હું દેવગુરુ શાસ્ત્રના સંગમાં છું, એનો પરિચય કરું છું, એમને સાંભળું છું, એ સંબંધી વિચાર કરું છું અને છતાં એનું હું થતું નથી. કેમ કે ખરા આત્મભાવે એ પ્રવૃત્તિ થતી નથી, આત્માર્થથી એ પ્રવૃત્તિ થતી નથી. એ બી પૂરું સૂત્ર જાણ વંચના બુદ્ધિ એટલે સત્સંગ સદગુરુ આદિને વિશે ખરા આત્મભાવે મહાત્મ બુદ્ધિ ઘટે એ જ એને મહિમા આવવો જોઈએ. પોતાના હિતનું સ્થાન દેખીને એને જે ખરેખર હિત થાય તો એ મહિમા આવે ને. એના હિત થવાનો પ્રયત્ન થાય અથવા હિત થાય તો એને મહિમા આવે, નહીં તો એને ખરેખર મહિમા આવે. મહાત્મ બુદ્ધિ નહીં અને પોતાના આત્માને અજ્ઞાન પણ જ વર્ત્યા કર્યું છે. પોતાને આત્મજ્ઞાન થયું નથી એનો અર્થ અજ્ઞાન પણ જ વર્ત્યા કર્યું છે. માટે પોતાની અલ્પજ્ઞતા અને પોતાની લઘુતા, પોતાની નમ્રતા એ વિચારી પોતા સંબંધી અહમાત્મ બુદ્ધિ નહીં. આમાં શું કહે છે, જીવ પોતાની મહત્તા જ્યાં ત્યાં રાખે છે અને રાખવાનો જાણે અજાણે પ્રયત્ન કરે છે પોતાની મહત્તા રાખવાનો. પરિસ્થિતિ આખી ઉલટી છે, એને પોતાની મહત્તા અમહાત્મ કરવું જોઈએ અને સત્સંગનું એને મહાત્મ કરવું જોઈએ. એ પ્રકારમાં જીવ આવતો નથી અને તે રીતે સત્સંગ અને સદગુરુ આદિને વિશે આરાધન થતું નથી. એ જીવની વંચના બુદ્ધિ છે, એમાં જીવ છેતરાઈ જાય છે. જો ન છેતરાય તો એનું લક્ષણ એ છે કે એને પોતાની અલ્પજ્ઞતા અને અનાત્મજ્ઞાન વિશે એને પોતાનું હું પણ વાંચવું જોઈએ. અને સત્સંગ અને સદગુરુને આત્મજ્ઞાન ઓળખીને એની મહિમાને મહત્તા વાંચવી જોઈએ, તો જ એને પોતાનું હિત થવાનો અવકાશ થાય, નહીં કોઈ રીતે એનું હિત થાય નહીં. આ એક ગંભીર વસ્તુ છે. આ રીતે આ પરિસ્થિતિ આવ્યા વિના રહેતી નથી. આધાર નથી લેવાતો, પણ ઉપાદાન નો આધાર લેવાય ત્યારે બાયમાં નિમિત્તથી ઓસાણ કરાવવામાં આવે છે. આ જીવે ઉપાદાન નો આધાર લીધો છે એની ખબર કેમ પડશે? બાહ્ય દ્રષ્ટિ જીવને તો કોઈ બાહ્ય લક્ષણ થી ખબર પડશે એમ કે છે. બાહ્ય દ્રષ્ટિ જીવને અંતરપરિણામ તો પકડાશે નહીં. તો બાહ્ય દ્રષ્ટિ જીવને સમજાવવા માટે આ વાત લીધી છે. એમ વાત કે નિમિત્ત આધાર લેવાની એમાં જરાય વાત છે. નિમિત્તનું નિમિત્ત પણ શું એ જ લગભગ ખબર નથી. હજી આપણે ત્યાં આવી રહ્યું છે કોયડા જેવા છે વિધિવાળા છે, મેડિકલ સાયન્સ નથી, જાતી MBBS નથી, જવાબદારી ઘણી છે. ખોટું હતા તક થયા કરે ને તરફ શક્તિ વધારે વધારે. ઉપાદાનમાં તે અનુસાર અસર થાય ત્યારે નિમિત્તનો લાગુ પડે છે. ત્યાં સુધી નિમિત્તનો ખરેખર છે નહીં. અને નિમિત્ત એમ સમજીને જે આશ્રય બુદ્ધિ આવે છે એ તો બિલકુલ નિમિત્તનું નિમિત્તપણું ઉડી જાય છે. એમાં તો નિમિત્તમાં ઉપાદાન બુદ્ધિ જઈને અજ્ઞાન પણ થઈ જાય છે એ અમને ખબર નથી. ખોપ તો એ તો અંતર પુરુષાર્થને અંતર પ્રયત્ન કરવાને મેળવવા માટે એ વાત છે. આખું કહે છે આ લાઈન દોરું શું બતાવે છે, કેવી રીતે ક્યાં કેવી કેવી ગાઈડન્સ આપે છે, બસ એટલું સમજીને અહીંયા એને પોતે કેવી રીતે લાગુ પાડે અને પ્રયત્ન મંત્ર એમ જે એનો દ્રષ્ટિકોણ હોય તો ત્યાં નિમિત્ત પણ રહે છે. પણ આયા પોતાની જાતને જ એવું ના ઉપાડે કે સામે નિમિત્ત સંબંધોની પ્રવૃત્તિ કોઈ રીતે નિમિત્તપણાને લાગુ પડતી ઘણું વિશે છે. આ તો બહારના લક્ષણથી સમજાવે છે. ત્યાં પણ જો જીવ લઘુતા ધારણ ન કરે અને સદગુરુના સમાગમમાં પણ એને પોતાની અજ્ઞાનતાની લઘુતા ન આવે તો એમ સમજવું જોઈએ છે કે ગુરુને પ્રત્યક્ષપણે ભાવ પરિભ્રમણથી ભય પામો નથી. કે હજી એને ભાવ ભ્રમણનો ભય જ આવ્યો નથી. આ સત્સંગ અને સત્સમાગમ આત્મહિતના નિમિત્ત થાય એવી ચીજ છે અને તે અર્થે થાય યોગ્ય પરિણામ જે હોવા જતો તે ન થાય તો મારું ભવભ્રમણ ભવભ્રમણમાં મારું શું થશે એનો ભય અને ઉત્પન્ન થયો. જાણી લીધું અને ભવભ્રમણ વધાર્યું લીધું એમ કે પ્રત્યક્ષપણે એમાં કોઈ શંકાનું સ્થાન નથી, એમાં કોઈ વાદ વિવાદનો કે મતમતાંતરનો અવકાશ નથી. પ્રત્યક્ષ ભવ પરિભ્રમણથી ભય નથી પામતો એમ જ વિચારવા યોગ્ય છે, એમ જ નિર્ણય થવા યોગ્ય છે, એમ જ નક્કી કરવા યોગ્ય છે. વધારે લક્ષ તો પ્રથમ જોવા થાય આ પ્રકારના જો મનુષ્યજી આવે તો સર્વશાસ્ત્રાર્થને આત્માર્થ સહેજે સિદ્ધ થવા સમજે. નૈકરને શાસ્ત્રનો અર્થ સમજાય એવું નથી અને નૈકરને આત્માર્થનો સિદ્ધ થાય એવું નથી. એ સમજાણું નથી એમ કે છે. પણ સમજાણું છે એવી કલ્પનામાં એને ઊંધું માર્યું એમ વાત છે. કાંઈ સમજાણું નથી એમ છે. એ કીધું દૂર દેવાનું કે માયા કહેવાય છે કે અંદર આત્મા નથી. સમજાય છે, સમજો તમારી શક્તિ હોય અને પકડાવી દઉં, પકડો આ અંદરની વાત છે. ઉપર ઉપરથી એનો અર્થ શું થાય આ વાત નથી, પણ સિદ્ધિ આત્માને લાગવું પડે અને આત્માનું હિત થવા લાગે એવું શું છે એ આત્મહિત અર્થો તમને અંદર લાગુ પાડીને કેટલું સમજાય એટલું સમજો. માત્ર ધારણા ને ભાવ શબ્દાર્થ ભાવાર્થો બુદ્ધિ વાળા બધા સમજી જાય છે, પણ એમાં કઈ બન છે. જોરથી લીધી છે.